કરજો. ત્રણ કાળમાં આ જ્ઞાનીના માર્ગમાં કઈ બદલ થાય નહીં, અને આ જ જ્ઞાનનું લક્ષણ છે. પાંચ વર્ષ પહેલા તો તમે આમ કહેતા હતા, હા ત્યારથી ભાઈ કાળ ફરી ગયો ભાઈ, ત્યારની વાત, ત્યારે રાયના ભાવ રાતે ગયા. અહીંયા તો જ્ઞાની અને ઉપદેશક બધા આવા ભેગા થયા હોય કે સાહેબ તમે પાંચ વર્ષ પહેલા આમ કીધું હતું, દસ વર્ષ પહેલા આમ કીધું હતું, બે વર્ષ પહેલા આમ કીધું હતું, તો મેં કીધું હતું ત્યારે ઓલામાં કીધું હતું, આવું બધું ચાલ્યા કરે છે. સદગુરુનું લક્ષણનો વિચાર કરીએ છીએ, જ્ઞાનીને ઓળખવા સી રીતે, જગતના જીવોને માર્ગ તો પામવો છે, અને જ્ઞાનીનું ઓળખાણ થયા વિના માર્ગ મળશે નહીં. અને કૃપાળુ દેવ કહે છે, જેની પાસેથી ધર્મ પામવો છે તે ધર્મ પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. આંધળો ભીત થઈને સદગુરુને ગોતી લઈશમાં, તારી અંધદ્રષ્ટિ તને સદગુરુની બદલે કોઈ કુગુરુનો પનારો પાડી દેશે. જે પામ્યો નથી એ તને પમાડી નહીં શકાય. આનંદ ગંજી મહારાજ કહે છે, અંધો અંધ પલાય જેવો ઘાત થઈ જશે, એના કરતા તું હેલો જાસી ઠીક છો. પણ સદગુરુને શોધવા હોય તો એની ચોકસાઈ કરવી. કૃપાળુદેવે લખ્યું છે, અમારી પરીક્ષા કરજો. તમે મુમુક્ષુને, ખંભાતના મુમુક્ષુઓને, અને તમે જેમ જેમ એનું પરીક્ષણ કરશો તેમ તેમ તે રાજી છે. આગળના પાઠમાં પણ લખ્યું છે કે ચોકસાઈ કરવી. હમણાં અમારે અધ્યાત્મ કલ્પદ્રુમ શાસ્ત્ર ચાલે છે સવારના સ્વાધ્યાયમાં, એમાં પણ મુનિસુંદર સુરીશ્વરજી આચાર્ય મહારાજ પણ એ કહે છે કે ગુરુની ચોકસાઈ કરવી, એમાં આપણે કઈ અપરાધ કરી રહ્યા છીએ, એમાં વિનય ચૂકી ગયા છીએ એવી વાત નથી, પણ આ પરમ તત્વને પમાડનાર પુરુષ એ પરમ તત્વ પામેલો હોવો જોઈએ. કારણ કે વિતરાગનો નિયમ છે, પામેલો જ પમાડશે, માર્ગને પામેલો માર્ગને પમાડશે. જે સ્વયં આલોકિત છે એ જ બીજાના હૃદયના અંધકારને દૂર કરી શકશે. અજ્ઞાન તિમિર અંધાર કોણ દૂર કરી શકે? સદગુરુ અંજન જો કરે. અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન સલા કયા, આંખની સળીમાં એ અંજન કરે એ સદગુરુ કરે, બીજો ન કરે. ઊંટવધ કરે તો આંખની કીકી તોડી નાખશે, ડોળો ફોડી નાખશે અને ઊંધું દેખાશે ક્યાંક. માટે નેત્રનો ઉપચાર એ નેત્રના જે સુગુરુ છે એની પાસે જ કરાવવો જોઈએ. અહીંયા તો અંતર દ્રષ્ટિનું નેત્ર આપણે જોઈએ છીએ, માટે સુગુરુની પણ ઓળખાણ કરવી, અને ઓળખાણ કેવી રીતે કરવી? એના લક્ષણથી કરવી. એની વાણી, એના નેણ અને વેણ, એમાં વૈરાગ્ય નીતરતો હોય, આ સદગુરુનું ઓળખાણનું લક્ષણ છે. અને પરમશ્રુત પાંચમું લક્ષણ, ગુરુ કેવા હોય? પરમશ્રુત, ગીતાર્થ હોય, પારગામી હોય. શાસ્ત્રો કેટલા ભણ્યા છે એની ચિંતા નહીં કરવાની, પણ એના એક એક વચનમાં બધા શાસ્ત્રોનો સાર આવી જતો હોય. પાંચ પચીસ શાસ્ત્રો પોતાની માન્યતાના પકડીને લીએ અને એની અંદર એની માસ્ટરી હોય, આ સદગુરુનું લક્ષણ નથી. સદગુરુનું લક્ષણ એ છે કે એ જે વાત કરે એમાં કોઈ શાસ્ત્રની અંદર પણ એની વાતનો વિરોધ ન આવે. કારણ કે જે રહસ્ય છે દર્શનનું, આધ્યાત્મિક દર્શનનું, છ દર્શનના તાત્પર્યને જે જાણે છે, કૃપાળુદેવ કહે છે છ દર્શનના તાત્પર્યને તે જાણે છે. એટલે છ દર્શન ભણવા બેસે કેદી પાર આવે એનો? કેટલી જ્ઞાન રાશિ છે, અદભુત છે, અગાધ છે, આ કઈ પાર ન પામે. પણ એની દ્રષ્ટિ એવી નિર્મળ અને વિશુદ્ધ છે કે એના કથનમાં કોઈ દર્શન વિરોધ ન પામે, એના કહેવામાં કોઈ નહીં દુભાઈ નહીં. જ્ઞાની પુરુષને આપણે સ્વાધ્યાયમાં આવ્યું હતું કે જ્ઞાની પુરુષની વાતમાં કોઈ નહીં જ્યાં દુભાતો નથી, એવા જ્ઞાનીના વચનને અમારા નમસ્કાર છે. પરમ કૃપાળુ દેવે પોતાનું ઓળખાણ આપ્યું છે. એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરી વળી ભાન થઈ આવે છે. આ પરમશ્રુત પણ સમજાય છે, ગીતાર્થ, પરમાર્થ માર્ગના દાર્શનિક રહસ્યોને જે જાણે છે, પછી ભેદાભેદમાં નથી રહેતો. કૃપાળુદેવ એક લખી એક જગ્યાએ લખ્યું છે કે નહીં નિક્ષેપ કે પ્રમાણ કે એનું કોઈ ભાન રહ્યું નથી, બધા ભેદ હવે વિસારે પડી ગયા છે. હજી જગતના જીવો તો જ્ઞાની પોતાને કેવડાવતા નહીં, માંથી ને ભેદ માંથી હજી બહાર નીકળી શક્યા નથી. મતભેદ વિનાનો માર્ગ એ જ મોક્ષ માર્ગ છે. મતભેદ રાખીને કોઈ મોક્ષે પામ્યા નથી. મત હોય ત્યાં સતની ઉપલબ્ધિ હોય નહીં, મત અને સત સાથે રહી શકે નહીં. તો સતની ઉપલબ્ધિ, ગીતાર્થ, પારગામી, એનું રહસ્ય શું છે? કોઈ પણ શાસ્ત્ર વાંચતા એનું સારભૂત વાત શું છે? અને આત્માની સાથે શું સંબંધિત છે, બાકીની બધી વસ્તુ કોરે મૂકી દે. આમાંથી લેવા જેવું શું છે, ગ્રહણ કરવા જેવું શું છે, આશય ધર્મ પકડે એને કૃપાળુ દેવે એક શબ્દ કહ્યો છે, સત્પુરુષના અંતકરણમાં મર્મ રહ્યો છે, શાસ્ત્રમાં ધર્મ રહ્યો છે. અને જીવને ધર્મનો મર્મ જાણવાનો છે, અને મર્મજ્ઞ જે છે, શાસ્ત્રના જે મર્મી છે, એને પરમશ્રુતપણું કહ્યું છે, કેમ કે એની વાતમાં જગતના તમામ અધ્યાત્મ દર્શનની વાત અહીંયા આવી જાય, નિચોડ અહીં આવી જાય. આવા સદગુરુના પાંચ લક્ષણ, આત્મજ્ઞાન, સમદર્શીપણું, વિચરે ઉદય પ્રયોગ, ઈચ્છા પ્રયોગ નહીં, અપ્રયોગ અવસ્થા, અપૂર્વ વાણી અને પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. આવા સદગુરુના લક્ષણ,
પ્રત્યક્ષ સદ ગુરુ સમાન નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર.
અહીંયા જૈન દર્શનમાં આ ગાથાએ જબરજસ્ત ક્રાંતિ કરી છે. વર્તમાન જે વિદ્વજ્જનો છે, વિચારકો છે, તાત્વિક વિચારણકો, એને આત્મસિદ્ધિની આ ગાથાએ સ્તંભિત કરી દીધા છે. પરમ કૃપાળુ દેવે એક એની અંદર એવો અપેક્ષાવાદ ત્યાં મૂક્યો છે, સ્યાદવાદનું એક એવું અદભુત રહસ્ય કથન એમાં કરી નાખ્યું છે કે સામાન્ય જીવો તો તરત મૂંઝાઈ જાય અને એમ થાય કે આપણે આ માર્ગે ક્યાં ચડી ગયા. આ વાત બરોબર છે જ નહીં. જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જીનની વાત પર જ લક્ષ રહ્યા કરે અને તેનો ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મભ્રાંતિનું સમાધાન થાય એવા સદગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય, તેમાં પરોક્ષ જીનોના વચન કરતા મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. બેધડક રીતે જ્યારે ભગવાન મહાવીરે આ જગતના કર્તાને ઉડાડ્યો, મોક્ષ માળાના પાઠમાં કૃપાળુદેવ લખ્યું છે, મધ્યમ વયના ક્ષત્રિય પુરુષે જગત કરતા રૂપ ઈશ્વરને ઉડાડ્યો, તે એને આ જગતની તત્વના રહસ્યના ગુપ્ત ભેદ જાણ્યા વિના કર્યું હશે, એમ એને પ્રશ્ન લખ્યો છે. મોક્ષવાણાના પાઠમાં આવે છે કે જગતની આ રચનાના ગુપ્ત ભેદને જાણ્યા વિના ઈશ્વરને ઉડાડ્યો હશે, એમ જે આ પરમ કૃપાળુ દેવે અહીંયા જીરેશ્વરના પરોક્ષ ઉપકાર કરતા પ્રત્યક્ષ સદગુરુના ઉપકારને વધારે બળવાન, વધારે ઉપકારી જણાવ્યો છે, તે એના ગુપ્ત ભેદને જાણ્યા વિના કર્યું છે. અદભુત છે. આત્મસિદ્ધિમાં તો જેટલું અંદર ખેડાણ કરીએ, નવો નવો પ્રકાશ પડતો જાય, નવો નવો પ્રકાશ. કઈ અપેક્ષા છે આની અંદર? શું કહ્યું છે કે પૂર્વે થઈ ગયેલાનું ગાણા ગાયા કરીને વર્તમાનની અંદર જો પ્રત્યક્ષ સામે સદગુરુ હોય અને એની ઉપેક્ષા કરે અને એનું ઉપકારી પણ જો જીવથી વેદાય નહીં, તો એને આત્મવિચાર ઉત્પન્ન જ ન થાય. કારણ કે પેલો પરોક્ષના ગુણ ગાયા કરે છે, પણ એ ગુણથી એને આત્મદર્શન થવાની યોગ્યતા તો આવી નહીં કે જો સામે પ્રત્યક્ષ સદગુરુ હોય અને એમાં રહેલું ચેતન જો એને ન દેખાય તો ઓલા ગુણગાન શું કામના, એ શું સમજો એનાથી એનામાં શું પરિણામ આવ્યું, ઓળખી તો શક્યો નહીં. પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, સમ નહીં, પરોક્ષજીનો ઉપકાર. કે પ્રત્યક્ષ સદગુરુ છે એ ભ્રાંતિના છેદક છે. જીવનો જે દેશ દોષ હોય એ દોષને જાણે અને કઢાવી શકે. એ જીવ જ્યાં ભૂલ્યો હોય ત્યાંથી એને એ ભૂલ સુધારીને એને જરાક આગળ વધારે, એને માર્ગને ધક્કો આપે. એ ભૂલ ભૂલામણીમાં પડ્યો હોય તો ભમિયા જેવું કામ કરે અને એને યોગ્ય રસ્તે ચડાવી દે. આવા પ્રત્યક્ષ સદગુરુનો યોગ મને પ્રાપ્ત થવો જોઈએ. આવા પ્રત્યક્ષ સદગુરુનો યોગ જ્યારે સમાપ્ત થાય છે ત્યારે ધરતી ઉપર મોક્ષ માર્ગ પણ વિચ્છેદ અવસ્થાને પામે છે. આ ભરતખંડની અંદર આવા છેલ્લા શ્રુત કેવડી, એવા જંબુ છેલ્લા મોક્ષે ગયા પછી મોક્ષ માર્ગ એ અદ્રશ્ય થવા લાગ્યો. ત્યાર પછી કે છે કોઈ મોક્ષે ગયું નથી જંબુ સ્વામી પછી, એનું કારણ તો કે આવો પ્રત્યક્ષ સદગુરુ તીર્થંકર કોટીનો એવો પુરુષ, એનું ઓળખાણ હવે જીવને જ્યાં સુધી આ ઓળખાણ પરોક્ષ જીનના ઉપકાર ગાયા કરે છે, પણ પરોક્ષ જીનના સ્વરૂપને સમજ્યા વિના ગાયા કરે છે, એટલે એને આ વાત મૂકી છે. એ ગૌણ છે કે પ્રત્યક્ષ સદગુરુ જીનનું ઓળખાણ કરાવશે કે જેના ઉપકાર તું ગાશ, એ જીનનું સ્વરૂપ કેવું છે, એ જીન કેવા છે, એ જીન કોણ? અરિહંત છે એ સિદ્ધનું સ્વરૂપ દર્શાવે છે, અરિહંત છે એ સિદ્ધપદ શું છે એ જીવને બતાવે છે. માટે નમસ્કાર મહામંત્રમાં પહેલો નમસ્કાર અરિહંતને છે, બીજો સિદ્ધને છે, કે મારે થાવું છે સિદ્ધ, પણ સિદ્ધની બદલે હું કોઈક બીજી ભ્રાંતિમાં ચડી જઈશ તો ઓલો ચિત્રકારમાં કહે છે ને કે વિનાયક કરવા ગયો અને વાનર થઈ ગયો, કરવું તો ગણપતિનું ચિત્ર અને થઈ ગયું વાંદરાનું. એમાં સદગુરુ છે એ જ મને સિદ્ધ પરમાત્માનું ઓળખાણ કરાવી શકે, કારણ કે સિદ્ધ પરમાત્મા અરૂપી છે, અમૂર્ત છે, એનું સ્વરૂપ કેવળ અનુભવ ગોચર છે. એ હવે વાણીનો વિષય રહ્યો નથી. આવું સ્વરૂપ મને સિદ્ધ પરમાત્માનું હું મારી રીતે તો નહીં સમજી શકું, મને આવો કોઈ યોગ પ્રાપ્ત થવો જોઈએ. અને એ યોગ પ્રાપ્ત કરવાની અંદર કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પના એ કરી સત પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે, સતનો માર્ગ મળે છે, સત પર લક્ષ આવે છે. સજીવન મૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે. 198 પાઠની અંદર ભગવાન લખે છે આ અમારું હૃદય છે, કારણ કે આ ગુરુ એ માર્ગ પ્રકાશક છે, એ પદ પ્રકાશક છે, ભ્રાંતિ ન થવી જોઈએ. એટલે અહીંયા કહે છે કે આવો જે પ્રત્યક્ષ ભ્રાંતિના છેદકનો ઉપકાર એની શોધ એવો પુરુષ, અને જ્યારે જીવ આ મોક્ષ પદને પામે છે જે અવસ્થામાં જ્યારે એનો તદ્ભવ મુક્તિગામી જીવ હોય એ હંમેશા આવા સદગુરુના સાનિધ્યમાં જ હોય. આ પાછો એક નિયમ છે, નિમિત્ત નૈમિતિકનો નિયમ, અથવા તો આ મોક્ષ માર્ગની વ્યવસ્થામાં કે આવા જીવ જ્યારે મોક્ષે જાય ત્યારે એ કોઈ આવા ગુરુના સમીપ જ હોય છે, આવું એક નિયતિ છે. આને નિયતિ કહેવાય. એટલે અહીંયા કહ્યું આ નિયતિનું સ્વરૂપ સમજવું હોય તો થોડોક પરમ કૃપાળુ દેવના જીવન ઉપર જો આપણે જઈએ તો પણ આપણને ખ્યાલ આવે કે આવા અદ્ભુત જ્ઞાની અને અંદરથી વૈરાગ્ય ભારોભાર જેનો છે, જેને જગતમાં કોઈ ઈચ્છા તૃષ્ણા રહી નથી, એવા પુરુષને સર્વસંગ પરિત્યાગ ઉદયમાં ન આવ્યો આ કાળે આ ક્ષેત્રમાં, કંઈક 5 સમવાયમાં નિયતિ જેવું એક કારણ છે. એ નિયતિને આપણે સમજી નહીં શકીએ, કારણ કે એ અત્યંત તીવ્ર જ્ઞાન દશા થાય ત્યારનો વિષય છે, અત્યારનો નથી. એટલે આપણા તર્કના આધારે એનો કોઈ આપણને ઉકેલ મળી શકશે નહીં. ભગવાન મહાવીરની પેલી દેશના નિષ્ફળ ગઈ, દેશનામાં ખામી હતી? મહાવીરના સગ્ન સર્વજ્ઞપણામાં કઈ ઉણપ હતી? એને ઋજુવાલિકા નદીના કિનારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, કેવળ જ્ઞાન નહોતું? પેલી દેશના નિષ્ફળ ગઈ, રાતોરાત વિહાર કરીને ભગવાન મહાવીર અપાપા નગરીમાં પહોંચ્યા અને ત્યાં જઈ અને પછી ત્યાં એને આ ગણધરની ઉપલબ્ધિ થઈ અને એ દેશનાથી ભગવાને તીર્થનું સ્થાપન 10મને દિવસે કેવળ જ્ઞાન થયું, 11મના દિવસે કર્યું. નિયતિ, આ નિયતિનો એક જબરજસ્ત એક સિદ્ધાંત જૈન દર્શને જે 5 તત્વો કીધા છે. કૃપાળુદેવ એક જગ્યાએ હાથ નોંધમાં લખ્યું છે, ઓહો નિયતિ, મહાવીરે દીક્ષા પણ એકલા લીધી અને મોક્ષે પણ એકલા ગયા, અને બીજા તીર્થંકરો કેટલા જીવો સાથે એ મોક્ષે ગયા હોય ત્યારે વર્ણન આવે એનું, એ કલ્પસૂત્ર વાંચી લઉં, એની અંદર આવે છે બધું. આ નિયતિ છે, એની કોઈ ઉણપ નથી, પૂર્ણ પુરુષની કોઈ ઉણપ નથી. એ તો એવો તીર્થંકર છે જેવા આદિનાથ. આદિનાથ અને વર્ધમાનમાં ક્યાંય ભેદની દ્રષ્ટિ આવવી ન જોઈએ, પણ નિયતિને સમજવા માટે થોડો વિચાર આપણે કરીએ છીએ યથામતી. આવી નિયતિ તો એ તો હંમેશા હોય જ. જે જીવ તદભવ મોક્ષગામી હોય માટે એને સદગુરુની ઝંખના કરવી, સદગુરુની શોધ કરવી, જ્યાં ત્યાંથી મને સદગુરુ પ્રાપ્ત થાય એવા ભાવ અને એવી ઝંખના. અને કૃપાળુદેવે એક પત્રમાં આવું આશ્વાસન આપ્યું છે કે આવી ઝંખના, આવી કામના અને આવી એને લઈ લાગી છે, એમાં ને એમાં એને સદગુરુ મળી જશે. એનો યોગ તો કે ઉત્તમ કાળમાં પણ એનો યોગ તો દુર્લભ જ છે. તો સાહેબ આ કાળમાં, તો કે આ કાળમાં પણ જો જીવ તથારૂપ યોગ્યતા પ્રાપ્ત કરે તો સદગુરુનો યોગ તો મળી રહેશે. ખંભાતરા મુમુક્ષુને લખ્યું કે યોગ્યતા પ્રાપ્ત કરજો, યોગ્યતા વધારશો, સદગુરુના યોગે ધર્મ તો મળી રહેશે. એની ચિંતા કરશો નહીં કે સદગુરુ પેલા મળે પછી ધર્મ કરું. આ અવળો પુરુષાર્થ કરતા ને કે જોવા તો દે, પેલા ગુરુને મળવા દે પછી વાત આવે. આ વાત કરીશમાં, કારણ કે તું ને તો એને ઓળખી નહીં શક. સદગુરુને કોણ ઓળખે? વૈરાગ્ય. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ. ઘટમાં વૈરાગ્ય નથી તો ગુરુ નહીં ઓળખાય. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે. મહાત્માની શોધ કરસ, પણ શોધ કરનાર કોણ હોવો જોઈએ? સંસારનો અભિલાષી, ભવાભિનંદી, એ સદગુરુનો શોધ કરે અને એને ગુરુ મળે? અરે જેને તીવ્ર ઝંખના લાગી છે, ટંકારાથી નીકળેલો મૂળશંકર ગુરુ 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 શોધતો શોધતો જાય અને પંદર વર્ષની સાધના પછી એને મથુરાના કિનારે ગિરજાનંદ સરસ્વતીનો યોગ થાય, અથવા તો એવો બેરિસ્ટર જેવો નરેન્દ્ર, યુરોપ ખંડની અંદર જેનું બુદ્ધિ ચાતુર્ય એવો બંગાળનો એ નરેન્દ્ર, એ વિવેકાનંદ થાય, પણ ગુરુની શોધની અંદર સત્ય શું છે, ઈશ્વર શું છે, એની પ્રાપ્તિ કરવી છે, આવી લય લાગે. મારે કોઈ સદગુરુને શોધવા છે, એ લય લાગે ત્યારે એને રામકૃષ્ણ જેવો કોઈ વિરલ પુરુષ પ્રાપ્ત થાય. આ યોગ્યતા, આ ઝંખના, આ અદભુત ઝૂરણા, આ ઝૂરણા થવી જોઈએ. જેને ઝૂરણા નથી એને સદગુરુ પણ મળે નહીં. વૈરાગ્ય મંડિત એવું ચિત્ત એ ઝૂરણાનું સાધન છે. એટલે પછીની ગાથામાં કીધું, કારણ કે જબરજસ્ત ક્રાંતિ કરી નાખી જિનેશ્વર કરતા સદગુરુના ઉપકારને. અહીંયા પરમ કૃપાળુ દેવે પ્રત્યક્ષ સદગુરુના ઉપકારની અધિકતા કીધી. કોઈને થયું કે જિનેશ્વરના માર્ગનો લોપ થઈ ગયો હતો? આમાં તીર્થંકરની વિરાધના થઈ ગઈ, આમાં તીર્થંકરની અવહેલના થઈ ગઈ. આત્મસિદ્ધિમાં આ વાત મૂકી છે. આ તો જબરજસ્ત કેવી ક્રાંતિ છે. આ કાળની અંદર પરમ કૃપાળુ દેવે સદગુરુનો મહિમા ગાયો, પણ ગાતા ગાતા એને તો પરોક્ષ જીન કરતા પ્રત્યક્ષ સદગુરુને અધિક કીધા. પણ એને ભગવાનના ધ્યાન બાર કઈ હોય નહીં. આ તો પૂર્ણ જ્ઞાની છે, તીર્થંકર કોટીનો જ્ઞાની છે. આની કક્ષાની દશાનું પેલા આપણને ભાન થવું જોઈએ. એટલે પછીની ગાથાની અંદર એને તરત સમાધાન આપી દીધું.
સદગુરુના ઉપદેશવાણ સમજાયન જીન રૂપ, સમજાવણે ઉપકારશો સમજે જીન સ્વરૂપ.
ભાઈ, એટલા માટે કે જે જીનનો મહિમા તારા અંતરમાં વૈસો છે એ જીનનું સ્વરૂપ કોણ સમજાય? મતી કલ્પના કેવી રીતે સમજવું? તો કે જે સદગુરુના ઉપદેશ વિના એ જીનનું સ્વરૂપ સમજાશે નહીં. જ્યાં સુધી સદગુરુના ઉપદેશ વિના જીનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજાય વિના ઉપકાર શું થાય? જો સદગુરુ ઉપદેશે જીનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જીનની દશાને પામે. ભાઈ, તું જે જીનના પરોક્ષ ઉપકારની વાત કરસ, પણ ઉપકાર થાય કેવી રીતે જ્યાં સુધી તું એનું સ્વરૂપ નથી સમજતો? આ જીનનું સ્વરૂપ પરમ શુદ્ધ ચૈતન્ય અવસ્થા, સર્વ પ્રકારના રાગ દ્વેષથી રહિત, સર્વ પ્રકારના કર્મથી રહિત, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી રહિત પરમ શુદ્ધ ચૈતન્ય, પ્રદેશે પ્રદેશે જેનું ચૈતન્ય ઘન છે એવું એનું સ્વરૂપ તું જ્યાં સુધી સમજીશ નહીં ત્યાં સુધી તો તને પરમેશ્વરની બાબતમાં, ભગવાનની બાબતમાં અનેક પ્રકારની કલ્પના કે સુખનો દાતા છે, દુઃખનો હર્તા છે, આવી આવી મિથ્યા કલ્પનાઓ ચાલી આવશે. તને આ જીનનું સ્વરૂપ કોણ સમજાવશે? અને આ જીન છે એ જ નિજ છે. અંતિમ સંદેશમાં કહ્યું ને
जिन पद निज पद एकता भेद भाव नहीं काय लक्ष्य थवाने ते हनो कहा शास्त्र सुखदाय।
आ जिन पद अने निज पद एक ज छे। हवे तने जिन पद नो उपकार छे, पण ए उपकार ई जिन पद कोण समजावशे? અને આ જીન સ્વરૂપ આત્મા ક્યારે થાય? સમજનારનો આત્મા આ જીન પદને ક્યારે પામે? કે એ જીનનું સ્વરૂપ યથાર્થ જેવું આત્માનું સ્વરૂપ છે તેવું જ, તીર્થંકરે જે આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવો જ આત્મા મારો આત્મા છે, બીજો નહીં, એ યથાર્થપણે કોણ કે સદગુરુ વિના? માટે અરિયંત જેવો ઉપકાર આ જગતના જીવોને બીજા કોઈનો નથી। જ્ઞાની અને સદગુરુ ભગવંતનો ઉપકાર એની ટોળે કોઈ ના આવે। બધી જ ભ્રાંતિનું નિવારણ કરે, સંશયનું છેદન કરે, ભેદના ભેદ બતાવે અને જીવની દ્રષ્ટિ પલટાવે, દ્રષ્ટિ રાગમાંથી દ્રષ્ટિ બોધ આપે, નહીં તો જીવ દ્રષ્ટિ રાગમાં ફસાઈ જાય। માટે અહીંયા કહ્યું છે કે આ સદગુરુનો ઉપકાર એટલા માટે છે કે જીનનું સ્વરૂપ એનાથી સમજાય છે, એટલે જીનની જ આરાધના છે, જીનને જ અધિક સમજવાનો છે, જે પરોક્ષ જીન છે એને જ સારી રીતે સમજવા છે, માટે સદગુરુનો ઉપકાર છે। પરમ કૃપાળુ દેવે અમને મહાવીરનો માર્ગ બતાવ્યો છે, અમને મહાવીરનું ઓળખાણ વિશેષ કરાવ્યું છે, અમને તીર્થંકરનો અને સર્વજ્ઞનો માર્ગ શું છે એ આ સદગુરુએ બતાવ્યું છે। માટે આ સદગુરુનું મહત્વ અમારે તો અદભુત છે કે જેણે અમને તીર્થંકરનું ઓળખાણ કરાવ્યું, જેણે અમને સનાતન શાશ્વત એવો આ માર્ગ અમને ઓળખાવ્યો, દર્શાવ્યો। અમે તો મતભેદથી પંથના સંપ્રદાયના ગચ્છના સંઘના સંઘાડાના આવા પ્રકારના અનેક મોહાંધ અને મતાંધ બની અને જગતની અંદર ધર્મના નામે અથડાતા હતા, મિથ્યા વાસનાઓ અને મિથ્યા ક્રિયાઓ કરી, અને પ્રભુ સત્યનો કોઈ પ્રકાશ અમારા જીવનમાં પ્રકાશિત થતો નહોતો, કારણ કે અમને જીનના સ્વરૂપની જ ખબર નથી। હે પરમ કૃપાળુ દેવ, આપે આ અમાપ કૃપા કરીને અમને આ જીનનું સ્વરૂપ ઓળખાવ્યું, જીનનો માર્ગ ઓળખાવ્યો, અને એટલા જ માટે અને જે સદગુરુના ઉપદેશથી જે જીનનું સ્વરૂપ સમજે છે એ કહે છે કે સાંભળનારનો આત્મા સમજનારનો આત્મા પરિણામે જીનની દશાને પામે। અમારે તો જીનની દશાને પામવું છે, નિજ પદનો લક્ષ્ય થયો અને નિજ પદ એ જીન પદ એ જ મારું પદ છે। જીનવર થઈ જે જીન આરાધે તે સહી જીનવર હોવે રે, આનંદ ગંજી મહારાજે પણ આ જ વાત કરી કે તું જીન થઈને જીનની પૂજા કર, તું જીન થઈને જીનની ભક્તિ કર, સાહેબ પણ જીન થઈને, હા જીનનું સ્વરૂપ બરોબર લક્ષ સામે રાખ, અને એ જીનનું સ્વરૂપ જ્યાં સુધી પોતાનું સ્વરૂપ પ્રગટ થયું નથી ત્યાં સુધી જીનેશ્વરનું સ્વરૂપને તું સામે નજર સામે રાખજે, કારણ કે 12મા ગુણસ્થાનક સુધી એ સ્વરૂપના અવલંબનની જ્ઞાની પુરુષોએ આજ્ઞા કરી છે। સત્શ્રુતનું અવલંબન, કયા શાસ્ત્ર સુખદાય, આ બધા જ શાસ્ત્રો સદગુરુનો બોધ એક જીનનું સ્વરૂપ ઓળખાણ કરાવવા માટે છે, અને એ જીન અને તારું નિજ સ્વરૂપમાં કોઈ ભેદ નથી એવી પ્રતીતિ કરાવવા માટે છે, કે જેથી કરીને શાસ્ત્રોનો વાંચનાર શાસ્ત્રોનો સમજનાર જીનને ઓળખે અને જીનની દશાને પામે। માટે આ સદગુરુનો ઉપકાર અધિક મહત્વનો છે કે જે જીનને યથાર્થ ઓળખાવે છે, નહીં તો જીનની ભ્રાંતિગતપણે જીનને ઓળખવાથી કોઈ ઉપકાર થાય નહીં।
આત્મા દે અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગને ત્યાં આધાર સુપાર।
જે જીનાગમ આદિ આત્માના હોવાપણાનો તથા પરલોક આદિ હોવાપણાનો ઉપદેશ કરવા વાળા શાસ્ત્રો છે તે પણ જ્યાં પ્રત્યક્ષ સદગુરુનો યોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે, પણ સદગુરુ સમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય। આ 13મી ગાથા સાહેબ સદગુરુ જો પ્રત્યક્ષ ન હોય તો ઘરે બેસી જાઉં, અપાસરા બંધ કરવા, સ્વાધ્યાયના પુસ્તકો વેચી નાખવા, ભક્તિનો ક્રમ બંધ કરવો, શું કરવું અમારે? કેટલી સરસ કરુણા છે કે આ માર્ગ સનાતન છે, શાશ્વત છે, પ્રત્યેક જીવ પામી શકે એમ છે, એને અવલંબન જોઈએ. એ અવલંબનની તરતમ્યતા હોય, કોઈ સારું નિમિત્ત મળી જાય, ઉત્તમ નિમિત્ત મળે, અને કોઈ થોડું મધ્યમ નિમિત્ત મળે, કઈ વાંધો નહીં, પણ નિમિત્ત તો જોઈએ. નિમિત્ત વિના સ્વચ્છંદથી આ માર્ગ પામી શકાય એમ નથી. માટે અહીંયા કૃપાળુ દેવે પ્રત્યક્ષ સદગુરુની અવેજીમાં એક જબરજસ્ત નવીન દ્રષ્ટિ એ આપી. એટલે પરમ કૃપાળુ દેવને જે માનનાર લોકો છે એમાં સ્વાધ્યાયનું મહત્વ ખૂબ છે. રોજ પ્રતિદિન સ્વાધ્યાય કરવો, જીવને યોગ્ય બનાવવો અને સ્વાધ્યાય કરવો, તત્વ શું છે તે જાણવાની જિજ્ઞાસા અને તત્વ શું છે તે સમજવું, પણ સ્વાધ્યાય કેવી રીતે કરવો, કોનો કરવો, શેનો કરવો, ચિત્રલેખા વાંચી સ્વાધ્યાય ન કહેવાય. એટલે અહીંયા કહે છે આત્મા આદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, જ્યાં આત્મા જ ગયો છે, જ્યાં આત્મ સ્વરૂપની જ પ્રરૂપણા કરવામાં આવી છે, એવા શાસ્ત્રો પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. એવા શાસ્ત્રો આ જગતના જીવોને કેવા જીવોને સુપાત્ર. સુપાત્રતા પહેલા કીધી, પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. પેલા પાત્ર થા, પછી શાસ્ત્ર, પેલા પાત્ર, પછી શાસ્ત્ર, અને પછી સદગુરુ. જો સદગુરુ મળ્યા તો એમાં શાસ્ત્ર આવી ગયું, અને બીજી અપેક્ષા એ શાસ્ત્ર મળ્યું તો સદગુરુ મળી ગયા. કારણ કે સદગુરુ શાસ્ત્ર કહેનાર કોણ છે? અજ્ઞાનીનો બોધ નથી, પૂર્વે પામેલા જ્ઞાનીઓનો છે, એ પણ સદગુરુ જ છે. કૃપાળુ દેવે લખ્યું છે કે સદગુરુ પ્રત્યક્ષ ન હોય એના વિયોગમાં એમણે કહેલો બોધ પ્રત્યક્ષ સદગુરુ તુલ્ય માનવો. તો શાસ્ત્ર મળ્યા એને સદગુરુ મળી ગયો, અને સદગુરુ મળ્યા એને શાસ્ત્ર મળી ગયો. આપણી પાત્રતા કેવી છે એના આધાર ઉપર છે આ બધું. આપણી પાત્રતા જો નહીં હોય ને તો પ્રત્યક્ષ સદગુરુ મળ્યા એનું ઠેકાણું નહીં, અને શાસ્ત્ર મળ્યા એનો પણ કોઈ ઉપયોગ નહીં, કોઈ ઉપકાર નથી આપણને. તો જ્યાં પાત્રતા નથી એ જીવને સદગુરુ મળે કે શાસ્ત્ર મળે કોઈ ઉપયોગ નથી. બધાનો આધાર એટલે કહ્યું છે ત્યાં આધાર સુપાત્ર. ભાઈ અમે જે વાત કરીએ છીએ આ વાતને તું પાછો ક્યાંક એકાંગી પકડી લઈશ અને ક્યાંક કહીશ કે ભગવાને કીધું છે સદગુરુ નથી ને શાસ્ત્ર લઈ લેવાના, અને આત્માનું શાસ્ત્ર એટલે આ બસ આમાં આત્માનું જ શાસ્ત્ર છે. આવી વાત કરીને બેસી જાય પાછો, પછી કે હવે આ એક શાસ્ત્ર ઉપર જ આપણે બધું કમઠાણ કરવું છે. ભાઈ અહીંયા પેલા સુપાત્રતા કીધી છે. આ સુપાત્રના લક્ષણો વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું. કૃપાળુદેવે કહ્યું કે શાસ્ત્રનો અભ્યાસ નિયમપૂર્વક, ઇન્દ્રિય નિગ્રહપૂર્વક કરવો જોઈએ. શાસ્ત્ર એમનેમ નહીં વાંચવાનું, શાસ્ત્ર વાંચીએ તો સંયમ કંઈ સ્વીકાર કરવાનો, કોઈ નિયમ લઈને શાસ્ત્ર વાંચવું. એટલે ખ્યાલ આવે નિયમથી કે શરીરથી પર કોઈ તત્વની વાત હું વાંચું છું, એનું ભાન થાય જીવને. સમયે સમયે આવો કોઈ નિયમ હોય, આવો કોઈ તપ હોય, આવો કોઈ નિગ્રહ કર્યો હોય અને પછી શાસ્ત્રની વાંચના કરી હોય. આજે આપણે ત્યાં ભારત વર્ષની અંદર આ શાસ્ત્ર વાંચનની પરંપરા છે. જે આવા મહાન શાસ્ત્રો વાંચે એ વ્રતધારી બને, એ કોઈ નિયમ લીએ, એ કોઈ સંયમ જીવનમાં ધારણ કરે, કોઈ ને કોઈ નાનો નિયમ પણ મને સતત સ્મરણ કરાવે કે હું અત્યારે સંસાર, દેહ, દેહના વિષય અને કષાયથી પર છું, અને એ રહીને મારે આ શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવાનો છે. ત્યારે એની સમીપ જાય છે, આત્મા અકસાય ભાવમાં આવે છે. આ જીતેન્દ્રિયપણું છે એ જીતેન્દ્રિયપણાથી ઇન્દ્રિયોનો જે પ્રભાવ છે એ ઓછો થાય છે અને ચૈતન્યનો પ્રભાવ છે એની બહુલતા થાય છે. એટલે શાસ્ત્રનો પરમાર્થ સમજાતો જાય છે. બેફામ વર્તન હોય, ગમે તે પ્રકારનો સ્વચ્છંદ હોય, ગમે તે પ્રકારનો ઉચ્છૃંખલતા હોય, અને શાસ્ત્ર વાંચીએ અને આપણે પરમાર્થ પામીએ એવી આપણી વાત છે? શક્ય નથી. જ્ઞાનેશ્વરીનો પાઠ કરતા કોઈને જોયા છે? ગીતાના પાઠ કરતા કોઈને જોયા છે? શ્રાવણ મહિનાની અંદર એ પુસ્તક શરૂ કરે તો નિયમ લે કે આ પાઠ પૂરો નહીં થાય ત્યાં સુધી મને આ ન ખપે, આ બધા ક્રિયાકાંડમાં ખપાવી દેશો નહીં. આપણી અલ્પબુદ્ધિથી કોઈ નિર્ણય ના કરવો. અપેક્ષા એ સમજવાનું કે મેં આજે રોજના ઉપક્રમ કરતા કોઈ વિશેષ ઉપક્રમ હાથમાં લીધો છે, અને વિશેષ ઉપક્રમ હાથમાં લીધો છે ત્યારે જીવનની અંદર કોઈને કોઈ પ્રકારની જીતેન્દ્રિયપણું તો મારે પહેલા સ્થાપિત કરવું પડશે. આત્માની પ્રભુતાનો અભ્યાસ કરવો છે, અને શરીરની ગૌણતા કરવી નથી, દેહની ગૌણતા કરવી નથી, એના સુખ સાધનની ગૌણતા કરવી નથી, અને આત્માની વાત કરવી છે કે મને આવો પ્રત્યક્ષ અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચૈતન્ય અને અનંત શક્તિથી યુક્ત અનંત વીર્યવાળો આત્મા મને પ્રાપ્ત થાય. અરે તારું તો કઈ ઠેકાણું નથી. દેહ સુખની અંદર, દેહાધ્યાસની અંદર સાતા સિલિયાપણું, સુખ સિલિયાપણું, જરાક 10 મિનિટ વહેલું ઉઠવું પડે તો આકરો થઈ જાય છે. આ ક્યાં 8 વાગ્યાનો સમય રાખ્યો તમે? કે કાપડ તને શું વાંધો આવ્યો? આ ઘોરવાનું ઓછું છે? અરે ભાઈ, આ દિવસોની અંદર જરા આત્માને જાગૃત કર કે મારે આ માટે જવું છે. જરા શરીરના ઉપરની થોડી કઠોરતા આવે, થોડો નિગ્રહ આવે, થોડો મન ઉપર નિગ્રહ આવે, થોડી સંકલ્પ શક્તિ આવે, થોડો શુભ ભાવમાં જવા માટેનો આપણો આત્મ પુરુષાર્થ, આપણો આત્મવીર્ય, એનો કંઈક પ્રભાવ, એને તો કસોટી ઉપર મૂક. ખૂબ વિચારવાનો છે. આ ગુણો છે. આધાર સુપાત્ર, સદગુરુ અને સતશાસ્ત્ર એની વાત કરે છે કે બંનેનો આધાર તો સુપાત્ર છે એને જ છે. જે સુપાત્ર નથી એને સદગુરુ હોય તો શું? એટલે કૃપાળુ દેવે 212માં પત્રમાં કહ્યું, જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવા પ્રત્યક્ષ વિદ્યમાન દેહધારીનો જોગ આ જીવને પૂર્વે અનંતવાર થયો છે તો પણ ઓળખાણ થયું નથી. હવે આ પ્રત્યક્ષમાં કેટલી વાર કીધો, કેટલી વાર થયો છે? અને પ્રત્યક્ષ એટલે વિદ્યમાન શબ્દ વાપરો છે, દેહધારી વાપરો છે, તો પૂર્વે તો થયો. અનંત કાળના રખડપટ્ટીમાં કોઈ જ્ઞાની ન મળ્યા. અત્યારે તું કહેશ કે કોઈ જ્ઞાની નથી, ચોથા આરામાં કેટલા જ્ઞાની? તો કે ઓહો, સંકિતિઓનું ત્યારે પ્રભુત્વ હતું. જયારે તીર્થંકર વિચારતા હોય ત્યારે એક સમ્યક દ્રષ્ટિ આત્માઓની ભરમાર હોય ત્યારે તું હતો કે નહીં? આપણે હતા કે નહીં? હતા. આટલા અનંત તીર્થંકરો થયા, જેમ આપણે અનંત કાળથી રખડીએ છીએ એમ તીર્થંકરો કેટલા થયા? એક તીર્થંકરને 2 કરોડ કેવડી હોય ઓછામાં ઓછા. આ જગનની વાત કરું છું, ઉત્કૃષ્ટની વાત હજી મને યાદ નથી. અને એક કેવળ જ્ઞાનીઓને પાછા એવા સંકિતિઓ 9-9, 10-10 કરોડ હોય. આટલા જયારે એક સાથે 170 તીર્થંકર વિચરતા હોય. જગ ચિંતામણી ચૈત્યવંદન જરા વાંચી લેવું, અર્થ સાથે હો ગુજરાતીના. આ વાંધો જ છે કે આપણે કઈ વાંચવાનું, સમજવાનું, અર્થ સહિત સમજવાનું કઈ કરતા જ નથી. બોલી જવું એટલે કડાટ બોલી જવું. એ બોલતી વખતે પણ મન બીજે ભાંપતું હોય, એના શબ્દોમાં, એના ભાવમાં, એમાં આવા ગણધર શક્રસ્તવન છે, એ શું કહે છે એ વિચાર આવી રહ્યા કે આમાં એક ગાથામાં, એક લીટીમાં કયા કયા ભાવ છે. કેટલા કેવળીને નમસ્કાર છે, કેટલા વિદ્યમાન સાધુઓને નમસ્કાર છે એની સંખ્યા આપી છે. કારણ કે એ સર્વજ્ઞ છે, એને બધા કાળની સંખ્યાનું ત્યાં જ્ઞાન છે. એવા જ્ઞાની પૂર્વધારે લખેલું છે સૂત્ર એ જગચિંતામણી વાંચવું કે કેટલા નમસ્કાર થાય છે સવારના પૂરમાં એના. પણ આ જીવ એટલે આવું જ્ઞાની પ્રત્યક્ષ મળે તો પણ એનું ઓળખાણ થતું નથી. એનું કારણ શું? જીવમાં પાત્રતા નથી. માટે ત્યાં આધાર સુપાત્ર. જો સદગુરુ ન હોય તો ત્યાં તું કે છે એ આવા આત્માદી અસ્તિત્વના એવા શાસ્ત્રો વાંચ. અને બીજું, અથવા સદગુરુ એ કહા
जे अवगाहन काज ते नित्य विचारवा करी मतांतर त्याज।
अथवा जो सद्गुरुए जे शास्त्रो विचारवानी आज्ञा दीधी होय ते शास्त्रो मतांतर એટલે કુળ ધર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડી દઈ અને માત્ર આત્માર્થે વિચારવા, મારું શાસ્ત્ર છે, ફલાણાએ કીધું છે, આવા મમત્વ ભાવથી એને એને એની જે કંઈ એનું છે એને સાર્થક કરવો છે, આવી ભ્રાંતિ છોડી દે પહેલા, જે છે એ મતાંતરનો ત્યાગ કરી। અને જ્ઞાની પુરુષે કહ્યું છે, કૃપાળુ દેવે લખ્યું છે કે માયા એટલે જગત, લોકનું જેમાં વધારે વર્ણન કર્યું છે એવા પુસ્તકો વાંચવા કરતા જેમાં સત્પુરુષના ચરિત્રો અથવા વૈરાગ્ય કથા વિશેષ કરીને રહી છે તેવા પુસ્તકોનો ભાવ રાખશો, જેથી મત મતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહીં। આપણને જો નય જ્ઞાન ન હોય, આપણને ન્યાયનું જ્ઞાન ન હોય, આપણે વ્યાકરણનો અભ્યાસ ન કર્યો હોય તો આપણે નયમાં પડવું નહીં, કારણ કે એ આપણને અવળું પકડાવી દેશે, આપણને તો બેલેન્સ છે નહીં, મધ્યસ્થતા છે નહીં। જેને સંપૂર્ણ જ્ઞાન હોય એને ખબર પડે, જેને ન હોય તો કે છે કે ત્યાં ઉપશમ અને વૈરાગ્યથી જેટલો સિદ્ધાંત બોધ સમજાશે એટલો તર્કથી નહીં સમજાય। વાદ વિવાદ અને તર્કની પરંપરા એ માર્ગને પામવાનો રસ્તો નથી। માર્ગને પામવાનો રસ્તો સરળતા છે, જ્ઞાનીની ભક્તિ છે અને જ્ઞાની પ્રત્યેની અવિરચલ અવિચલ શ્રદ્ધા છે। એટલે કે છે કે રોજ આવા શાસ્ત્રો વાંચવા, કે જે શાસ્ત્રોથી જે શ્રુતથી અસંગતા ઉલસે તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે। કૃપાળુદેવ કહે છે અસંગતા થાય, સંસારથી તારી ઉદાસીનતા વધે, સંસારના પ્રસંગમાં રાચી માચીને દોડતા હોઈએ આપણે, આપણા પગ જરા નબળા પડે, આપણી ગતિ જરા ધીમી થાય, સંસારની અંદરના વિષય કષાયના આવેગ આવેશ એના જે ઉભરા આવતા હોય એ થોડા શમી જાય, વિષય કષાય મંદ થાય, આવું જે વાંચન છે અસંગતા ઉલસે એવું જે શ્રુત છે તે શ્રુતનો પરિચય કરવો, ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસ પૂર્વક સતશ્રુત અને સત્સમાગમ નિરંતર ઉપાસવા યોગ્ય છે, આ કરતી વખતે આવી પાત્રતા જાગૃત કર એમ અહીંયા કહ્યું છે। હવે એ મુક્તિ થવાનો કાં સદગુરુ અને કાં સત્શાસ્ત્ર, અને પછી આ બધા સફળ ક્યારે થાય, આ બધા કારગત ક્યારે થાય।
રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ।
જીવ અનાદિકાળથી પોતાના ડાપણે ને પોતાની ઈચ્છાએ ચાલ્યો જાય છે, એનું નામ સ્વચ્છંદ છે। જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે, અને એ રીતે ભૂતકાળે અનંત જીવ મોક્ષ પામ્યા છે એમ રાગ દ્વેષ અને અજ્ઞાન એમાંનો એકે દોષ જેને વિશે નથી એવા દોષ રહિત વિતરાગે કહ્યું છે। સ્વચ્છંદ નામનો દોષ, હું માનું તે જ સાચું, હું કરું છું તે જ સાચું, મને જ બધી ખબર પડે છે, મને બધી સમજ છે, આવી પ્રકારનું પોતાના ડાપણે ચાલ્યો જાય અને સતનો નિષેધ કરતો જાય ઘણીવાર, એટલો બધો અંદર આવેગમાં આવી જાય ઉન્માદપણું, એને ઉન્મત્ત પ્રલાપ દશા કીધી છે, એટલી બધી ઉન્મત્તતા આવી જાય જીવમાં કે જેથી કરીને જ્ઞાનીના માર્ગને બાજુ ઉપર રાખી દે, ખસેડીને ચાલતો જાય। તો કે છે આ સ્વચ્છંદ એ માર્ગને પામવાનો નથી, એ જો રોકે તો એ જીવ અવશ્ય મોક્ષને પામે, કારણ કે અનંત જીવો આ રીતે મોક્ષને પામ્યા છે। સુધર્મા સ્વામીએ જંબુ સ્વામીને કહ્યું કે જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા અનંતા જીવો મોક્ષે ગયા છે એમ આખા જગતનું જેણે દર્શન કર્યું એમ મહાવીર સ્વામી અમને કહેતા હતા। 194 એ જ વાત કૃપાળુદેવે અહીંયા કરી કે આ રીતે જીવ સ્વચ્છંદને રોકે તો અવશ્ય પછી મોક્ષે જવું એના વશની વાત નથી, પછી ન ઈચ્છે તો એને મોક્ષે એવું અવશ્ય, અને એક અવશ્ય એટલે ચોક્કસ વિધાઉટ ફેઇલ, એમાં કોઈ મત એમાં કોઈ વિવાદ ને કોઈ નો ક્વેશ્ચન, ક્વેશ્ચન ડઝ નોટ અરાઈઝ, અવશ્ય ચોક્કસ મોક્ષે જઈશ જો સ્વચ્છંદ રોકી દઈશ તો, અને બીજું સ્વચ્છંદ રોકી દઈશ એટલે પછી મોક્ષે ન જવું ન બને, મોક્ષે જ જઈશ તો બીજે જઈ જ નહીં શકે, કેમ કે પછી તું તારા વશમાં ન રહે, એનું નામ અવસ. અવસપણે મોક્ષ પ્રાપ્ત થાય તે અવશ્ય. બહુ સરસ શબ્દોની તો ચમત્કૃતિ છે આ ભગવાનના શબ્દો. આની કોઈ ભાષાની કોઈ ઐશ્વર્ય છે, અદ્ભુત છે. આપણને એમ થાય કે દેશનાની વાણી કેવી હશે. એ કહે છે કે આ જીનાગમત છે, અમે જ લખીએ છીએ. દેશનાની વાણી સાંભળતા કદાચ રહી ગયા હોય, સ્મરણમાં ન હોય, તો ફરીથી આપણને એ વાણી સાંભળવાનો લાભ મળ્યો છે.
પ્રત્યક્ષ સદ ગુરુ યોગ થી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય.
આ જે રોકનાર સ્વચ્છંદ, સદગુરુ મળે, સત્શાસ્ત્ર મળે, યોગ હોય, મનુષ્ય થયો હોય, આર્યભૂમિમાં જન્મ હોય, વિતરાગનું શાસન પામ્યો હોય, જૈન કુળમાં ઉચ્ચ ગોત્રમાં સારી મતિ પ્રાપ્ત થઈ હોય, ખાવા પીવાના જે કંઈ વાંધા ન હોય એવું પુણ્ય ઉપાર્જન કરીને આવ્યો હોય, સામાન્ય રીતે જે કંઈ 25-50 વર્ષનું જીવન જીવવું હોય તો કંઈ હાથ લાંબો નહીં કરવો પડે, આવું હોવા છતાંય આ જીવ મોક્ષને પામતો નથી. તો કહે છે કે પ્રત્યક્ષ સ્વચ્છંદના કારણે પામતો નથી. તો કે પ્રત્યક્ષ સદગુરુના યોગથી આ સ્વચ્છંદ રોકાય છે. બાકી જો પોતાની ઈચ્છાએ બીજા ઉપાય કર્યા કરે તો લગભગ બમણો થાય છે. આ જીવ સ્વચ્છંદને કારણે મોક્ષ પામતા અટકી ગયો છે. એને બધા સાધનો મળ્યા છે, અપેક્ષિત સાધનો બધા છે, ઉત્તમ નિમિત્ત પ્રાપ્ત થયા છે, પણ આ મોક્ષને એને છેટું પડી ગયું છે. એમાં ભગવાન કહે છે એક જ કારણ છે, એનું ડાપણ બહુ આડું આવે છે. આ જોઈ થોડું એનું ડાપણ હટાવી દે અને એકવારી નક્કી કરે કે પ્રભુ આ માર્ગે મારું જે કંઈ જ્ઞાન, મારી જે કંઈ બુદ્ધિ, મારી જે કંઈ મતિ છે એ મારે મતિ લગાવવી નથી. યશો વિજયજી મહારાજ સાહેબે કહ્યું આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં કે શાસ્ત્ર ઘણા મતિ થોડલી, શિષ્ટ કહે તે પ્રમાણ. મારે તો આ શિષ્ટ પુરુષ કહે એ જ સાચું, મારું ગજું નથી આની અંદર. અને કૃપાળુ દેવે તો બહુ સરસ કહ્યું છે આવા સ્વચ્છંદી જીવોને,
જીન પ્રવચન દુરે ગમ્યતા થાકે અતિમતિમાન, અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાન.
આ જીન પ્રવચનનો તાગ મેળવવા, પાર પામવા, અતિમતિમાન તો થાકી જવાનો છે, અને કાં તો મતિમાન છે અતિ થકી જવાનો છે. થાકે અતિ મતિમાન, મતિમાન છે જે પોતે બુદ્ધિમાન પોતાને સમજે છે એ તો અતિ થકી, બહુ થકી જશે, અથવા તો અતિ મતિમાન છે એ પણ થકી જશે, એ પાર પામી શકશે નહીં. માટે સદગુરુનું આલંબન લેવું, એ સદગુરુના આલંબથી આ તારો સ્વચ્છંદ જે છે, સ્વચ્છંદ એટલે આ પ્રકારની દ્રઢ માન્યતા પોતાના અગ્રની, કે હું કહું છું એ સાચું, હું સમજું છું એ જ સાચું, એ માન્યતાને નિરસ કરવી જોઈએ. જીવ અવશ્ય મોક્ષને પામશે. આ સિવાયનો જે કંઈ ઉપાય બીજો કરવામાં આવશે કે થોડું વધુ ભણી લઉં, બીજા શાસ્ત્રો વાંચી લઉં, આ અભ્યાસક્રમ કરી આવું, આ તાલીમ લઈ આવું, આ તારા સ્વચ્છંદને બમણો કરશે. વાંદરો દારૂ પીએ એના જેવું થશે. યાદ રાખજે, એક તો કાંઈ હતું નહીં અને પછી કે 5 શિબિર કરી આવ્યો, અહીંયા આટલા દિવસ રહી આવ્યો, આટલું ધ્યાન કરી આવ્યો, તો મૂળ વાતમાં સ્વચ્છંદ પડ્યો છે અને પછી બીજા ઉપાય જે કર્યા છે એનાથી ઓલો સ્વચ્છંદ બમણો થયો. પેલા કે તું મને શું સમજ્યો, હું કહેતો હતો, હવે હું ત્યાર પછી કેટલું ભણ્યો એ તને ખબર છે. આ સ્વચ્છંદ બમણો થયો, આ તે કર્યું શું? તો મર્કટસ્ય સુરાપાનમ તત્રાકી વૃશ્ચિક દંશનમ તન્મધ્યે ભૂત સંચારમ યદવા તદવા ભવિષ્ય. એક તો વાંદરો હતો, એમાં દારૂ પીધો, એમાં એને વિછે કર્યો અને એમાં પાછો ભૂતનો સંચાર થયો એના શરીરમાં. શું થાય એમ, આ જીવ સ્વચ્છંદમાં તો હતો અને સદગુરુના શરણ વિના એ પોતાની મેળે પોતાના બીજા ઉપાય કરવા ગયો, એ બધા ઉપાય કરીને ક્યાં આવ્યો? તો કે એનો સ્વચ્છંદ અનંત ગણો વધી ગયો. હવે જ્ઞાનીએ તો નક્કી કર્યું કે આને તો કોઈ પાર પામવાનો કોઈ માર્ગ રહ્યો નથી. એટલે જ્ઞાની પુરુષે એને કીધું કે હવે અભવી થઈ ગયો. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરે.